તારીખ 13/11/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 929-936 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 430
પરમ કૃપાળુ મુનિવરોને રોમાંચિત ભક્તિથી નમસ્કાર હો. પત્ર સંપ્રાપ્ત થયું. ચાતુર્માસ સંબંધી મુનિઓને ક્યાંથી વિકલ્પ હોય? મુનિઓ તો એમ કે કોઈ સ્થાન તો નક્કી કરતા નથી. ત્યારે બધી ચર્ચા ચાલી ગઈ ને તો એ વિકલ્પ આવતો નથી. ગમે ત્યાં કોઈ પણ ક્ષેત્રે વિહાર થઈ જાય, પોતે અગાઉથી વિકલ્પ ને વિચારની ગોઠવણ કર્યા વિના નિર્ગ્રંથો ક્ષેત્રને કયે છેડે બાંધે? જે પોતે નિર્ગ્રંથ છે એ ક્ષેત્રને કયા છેડા આરે ગાંઠ વાળી દે કે આ ક્ષેત્ર મારું, અહીંયા મારો અડ્ડો? હે, એ પ્રશ્ન નથી. ભાષા કેવી લીધી છે? નિર્ગ્રંથો ક્ષેત્રને કયા છેડે બાંધે, અહીંયાથી એમ લેવાનું છે કે જેને નિર્ગ્રંથ થવું છે એવા મુમુક્ષુ ક્ષેત્રને કયા છેડે બાંધે કે આ ક્ષેત્ર મારા માટે સારું છે? કઈ એટલે એટલી સૂચના આપ્યા પછી એમ કહ્યું ખરેખર તો વાત આ છે, કોઈ ક્ષેત્ર પ્રત્યે અનુકૂળતા છે એમ સમજીને મમત્વ કરવા જેવું નથી. કેમ કે આ માર્ગ તો અનુકૂળતા અને પ્રતિકૂળતાથી પર પોતાની જાતને રાખીને માર્ગ ઉપર ચાલવાની વાત છે. નિર્ગ્રંથ મહાત્માઓના દર્શન અને સમાગમ મુક્તિની સમ્યક પ્રતીતિ કરાવે છે. નિર્ગ્રંથ મહાત્માઓના દર્શન અને સમાગમથી મુક્તિની સમ્યક પ્રકારે પ્રતીતિ આવી જાય છે. એવા નિર્ગ્રંથ મહાત્માઓ હોય છે કે જેના દર્શન કરતા, જેનો સમાગમ કરતા પૂર્ણ શુદ્ધતા કેવી હોય, પૂર્ણ શુદ્ધિ, પવિત્ર પૂર્ણ પવિત્ર દશાની પ્રતીતિ, અંશ પવિત્રતા ઉપરથી પૂર્ણ પવિત્રતાની પ્રતીતિ આવી જાય છે, અંશ શાંતિ ઉપરથી પૂર્ણ શાંતિની પ્રતીતિ આવી જાય છે. નમૂનો ચાખે અને આખી ચીજનો અંદાજ આવી જાય એવી રીતે તથારૂપ મહાત્માના એક આર્ય વચનનું સમ્યક પ્રકારે અવધારણ થવાથી યાવત મોક્ષ થાય એમ શ્રીમાન તીર્થંકરે કહ્યું છે તે યથાર્થ છે. એવા મહાત્માના તથારૂપ એટલે નિગ્રંથ મહાત્માના એક આર્ય વચનનું, એક સુંદર વચનનું સમ્યક પ્રકારે અવધારણ થાય, આત્માભિમુખ થઈને એ આત્મામાં એને ધારણ કરવામાં આવે. અવધારણ કરવું એટલે આત્મામાં ધારણ કરવામાં આવે તો મોક્ષ થઈ જાય એમ કે છે, એવું તીર્થંકર દેવે કહ્યું છે તે યથાર્થ છે. આ જીવમાં તથારૂપ યોગ્યતા જોઈએ આ જીવને તો એની યોગ્યતા જોઈએ, તો એક વચન કાફી છે એના માટે. કેટલું આવા નિર્ગ્રંથ મહાત્માનું એક જ વચન એને મુક્તિ સુધી લઈ જાય છે. અનંત આગમ ભર્યા છે એનું કારણ એ છે, એવી જ વાત છે. પરમ કૃપાળુ મુનિવરોને ફરી નમસ્કાર કરીએ છીએ, કહેતા જાય છે અને નમસ્કાર કરતા જાય છે. એમ છે 930મો પત્ર સુખલાલ છગનલાલ વિરમગામ ઉપરનો છે. પત્રો અને સમયસારની પ્રત સંપ્રાપ્ત થઈ, પત્ર પણ મળ્યો છે, સમયસારની પ્રત પણ મળી છે. કુંદકુંદાચાર્ય કૃત સમયસાર ગ્રંથ જુદો છે, જે સમયસાર નામનો ગ્રંથ મોકલ્યો છે એ કોઈ બીજો જ ગ્રંથ મોકલ્યો છે. કુંદકુંદાચાર્ય કૃત સમયસાર ગ્રંથ જુદો છે, આ ગ્રંથ કરતા કોઈ જુદા છે અને ગ્રંથનો વિષય પણ જુદો છે. એક જ નામનો ગ્રંથ છે, ગ્રંથ ઉત્તમ છે એમ કહ્યું છે. ગ્રંથ છે એ ઉત્તમ હશે કોઈ જૈન ગ્રંથ, કેમ કે સમયસાર એ અન્ય સંપ્રદાયની ભાષાનો શબ્દ નથી. જૈન પરિભાષા સિવાય અન્ય આગમમાં એ સમયસાર શબ્દ, સમય શબ્દનો આ જે પદાર્થ અર્થ થાય છે એ ત્યાં છે. સમય આમ તો લૌકિક શબ્દમાં સમય એટલે વખત એમ કહે છે, અહીંયા એવો કોઈ અર્થ રૂઢિગત અર્થ નથી. આર્ય ત્રિભુવને દેહોત્સર્ગ કર્યાના ખબર તમને મળ્યા તેથી ખેદ થયો, તો યથાર્થ છે. કેમ કે એવા ઉત્તમ મુમુક્ષુનો વિયોગ થયો એટલે ખેદ થાય છે. ખેદ થવાનું કારણ એ છે કે એવા એ સત્સંગ કરવા યોગ્ય મુમુક્ષુનો વિયોગ થયો એટલે ખેદ થાય છે. આવા કાળમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે, આવા કાળમાં ત્રિભુવનભાઈ જેવા મુમુક્ષુઓ ભાગ્યે જ જોવા મળે. દિન પ્રતિદિન શાંત અવસ્થા એ કરી તેનો આત્મા સ્વરૂપ લક્ષિત થતો હતો, એટલે એની લાઈન યથાર્થ હતી એમ કહેવું છે. દિન પ્રતિદિન હવે આગળના જેમ જેમ દિવસો જતા હતા એ સ્વરૂપ લક્ષ બાજુ વળતા જતા હતા, એ બહુ સારી યોગ્ય લાઈન હતી. આ તો ચાલી લાગ્યા પછી એનો યોગ્યતા સ્પષ્ટ કરી છે. કર્મ તત્વને સૂક્ષ્મપણે વિચારી નિધિધ્યાસન કરી આત્માને તદનુયાયી પરિણતિનો નિરોધ થાય એ તેનો મુખ્ય લક્ષ્ય હતો. એટલે કે વિભાવ ભાવોને વિચારીને એ સંબંધીનું ઊંડું ચિંતન કરીને આત્માને કર્મ બાજુની તદનુયાયી એટલે કર્મ તરફની પરિણતિ અટકી જાય એવો એમનો મુખ્ય લક્ષ્ય હતો. એટલે બંધ પરિણામોને અટકવા અને અબંધ પરિણામો થાય એમનો મુખ્ય લક્ષ્ય હતો. એટલે રાગાદી વિભાવથી બચવા માટે એમનો લક્ષ્ય હતો પ્રયત્નશીલતા એમ કહ્યું છે. વિશેષ આયુષ આવત તો તે મુમુક્ષુ ચારિત્ર મોહને ક્ષીણ કરવા પ્રત્યે અવશ્ય પ્રવર્તત. જો એમનું આયુષ લાંબુ હોત તો દર્શન મોહનો અભાવ કરીને ચારિત્ર મોહનો અભાવ કરવા બાજુની એમનો પુરુષાર્થ એનો ચાલત. ત્યાં સુધીની યોગ્યતા ત્રિભુવનભાઈની જોઈ છે એમણે. વર્તમાન યોગ્યતા ઉપરથી ભવિષ્યનો અંદાજ મૂકી દીધો છે. એમના પરિચયમાં આવેલા મુમુક્ષુઓ આવી લાયકાત વાળા હતા એ સ્પષ્ટ થાય છે. ત્રિભુવનભાઈના પુત્રો આપણને નથી જોવા મળ્યા ત્યાં ભવાણિયામાં, ત્રિભુવનભાઈ ના પુત્ર નથી મળ્યા. નહીં પણ આ એમના વર્ણન ઉપરથી એમના જો પત્રો હોય તો એ પણ મુમુક્ષુ એ અભ્યાસ કરવા જેવા હોય, ગણવા જોઈએ. બનેલી છે ને, બનેલી છે એના ઉપરના પત્રો ને શરૂઆતમાં એમના ઉપરના પત્રો આવેલા એમના બનેલી છે. છત્રભુજ બેચર પેલા આગળ જે પણ મહેતા શ્રી પાંચ છત્રભુજ બેચર મહેતાશ્રી પાંચ લખ્યું છે બનેવી છે. આજે તમારો કાગળ એક ટપાલમાં મળ્યો, પૂજ્યશ્રીને અત્રે આવવાનું જણાવશો. એટલે એમના કદાચ વડીલ હશે કોઈ, હા એમના પિતાશ્રી હશે, એમને અહીંયા એક અહીંયા મોકલજો. એમણે પોતાનું વજન વધારવું પોતાના હાથમાં છે. શરીરનું વજન ઘટી ગયું હશે વૃદ્ધાવસ્થામાં, પણ પ્રકૃતિ કાંઈ એવી હશે કે ગમે તેવું ખાય તો બળી જાય. ગરમ પ્રકૃતિ હોય ને એમને એમના નથી, કારણ કે મોરબી વમાણિયા તો પોતે છે, વમાણિયા તો પોતે છે એટલે એમના પિતાશ્રી હોય તો ઘરે હોય. હે વસ્ત્ર કે મનની કાંઈ તાણ નથી, ફક્ત તેમના સમજાફેર થાય છે તેથી અમસ્તો રોષ કરે છે, તેથી તેમનું વજન ઘટે પણ વધે નહીં. ગુસ્સાવાળી પ્રકૃતિ છે. તેમનું વજન વધે અને પોતાના આત્માને શાંત રાખી કાંઈ પણ ઉપાધિમાં ન પડતા આ દેહ મળ્યાનું સાર્થક કરે એટલી જ અમારી વિનંતી છે. બેવ વ્યસન તેમણે કબજે રાખવા જોઈએ. ઓકલી બોકલીનું એવું વ્યસન થઈ ગયું હશે. હું નવા માણસોમાં અત્યારે બીડી સિગારેટ તમાકુનું જુઓ ને. વ્યસન વધાર્યા વધે છે અને નિયમમાં રાખ્યા નિયમમાં રહીએ છે. ભલે છોડી ન દે પણ એમ કે નિયમ ઓછો નો ઓછાનો નિયમ તો કરી નાખે. શું તેમણે વ્યસન થોડા વખતમાં ત્રણ ગણું કરું ને કરી નાખ્યું તો તે વિશે તેમને ઠપકો દેવાનો હેતુ એટલો જ છે કે આથી તમારી કાયાને ઘણો નુકસાન થતું જાય છે. આ એટલા માટે ઠપકો દીધો. તથા મન પરવશ થતું જાય છે તો મન નબળું પડે ત્યારે જ વ્યસન બાજુ જાય. નહીતર કોઈ માણસ ગમે તેવો હિંમત વાળો દેખાતો હોય, ગમે તેવો મોટો વાહક જેવો દેખાતો હોય, પણ એ બીડી કે સિગરેટ પીએ એટલે સમજી લેવું કે આનું મન નબળું છે. એને કઈ વ્યસનો એટલે સમજી લેવું કે આ માણસ મનનો નબળો થઈ ગયો છે. આ બહુ સ્પષ્ટ વાત છે. મન પરવશ થતું જાય છે જેથી આ લોક અને પરલોકનું કલ્યાણ ચૂકી જવાય છે. પછી મન જ કાબુમાં ન હોય તો પછી વર્તમાન સુધારી શકે નહીં, ભવિષ્ય બગડે જ સીધી વાત છે. દિવસ પ્રમાણે માણસની પ્રકૃતિ ન હોય તો માણસનું વજન પડે નહીં. દિવસ પ્રમાણે એટલે ઉંમર પ્રમાણે, ઉંમર પ્રમાણે જો માણસ ગંભીર ન હોય, મોટી ઉંમર હોવા છતાં ઉંમરમાં પીડ થાય પણ એના વર્તનમાં વાણીમાં પીડ ન થાય, અથવા પ્રકૃતિમાં પીડતા ન હોય તો માણસનું વજન ન પડે, તો એ ઘરમાં મુખ્ય માણસ હોય તો પણ એનું કોઈ વજન ન પડે, કોઈ એને ગાંઠે નહીં એમ. અને વજન વગરનો મનખો આ જગતમાં નકામો છે. પછી એક તો ઘરમાં મુખ્ય માણસ હોય ને કોઈ એને ગણકારે નહીં, એટલે એને એમ થાય કે હું હવે નકામો થઈ ગયો, હવે હું નકામો થઈ ગયો. માટે તેમનું વજન રહે, ઠીક આ છે ઓલું વજન, ઓલું શરીરનું વજન નહીં, તેમનું વજન રહે એમ વર્તવાની અમારી ભલામણ છે. એટલે એ પોતે માપ મારીએ એ વધારે સારું છે. આ વૃદ્ધ ઉંમરમાં થોડી પ્રકૃતિ બગડે છે માણસની, પછી ઘરના સભ્યોને પણ ખ્યાલ આવી જાય કે હવે આમની પ્રકૃતિ બગડી ગઈ છે, પછી કોઈ ગણે નહીં, એને ગણી શકે નહીં, એની પ્રકૃતિને ગણી શકે એવી ઘરના માણસોની પછી યોગ્યતા હોય ને કે ભાઈ કે એટલું કરી શકાય, એવું કર્યા કરશે, બોલ્યા કરશે, આપણે કરતા હોય એમ કરો. એટલે વડીલ છે ને, વડીલ હશે, ઉંમરમાં મોટા હોય તો પછી પૂજ્ય શ્રી લખે ને. શું સહેજ વાતમાં વચ્ચે આવવાથી વજન રહેતું નથી, નાની નાની વાતમાં કૂદી પડે એમાં વજન રહેતું નથી, પણ ઘટે છે તે ધ્યાન રાખવું જોઈએ. હવે તો થોડો વખત રહ્યો છે તો જેમ વજન વધે તેમ વર્તવું જોઈએ. પોતાને મળેલો મનુષ્ય દેહ ભગવાનની ભક્તિ અને સારા કામમાં ગાળવો જોઈએ, બીજું તો કાંઈ એને તત્વજ્ઞાન તો સમજાય એવી પરિસ્થિતિ હોય નહીં. શું એટલે એમ કે ભગવાનની ભક્તિ કરે, માળા ફેરવે તો એ મન તો શાંત રહે. પૂજ્યશ્રીને આજ રાતની ટ્રેનમાં મોકલશો, રોમાણિયા મોરબી વચ્ચે ટ્રેન છે ને, બહુ જૂના વખતથી ટ્રેન છે ત્યાં, વ્યવહારિક એમના બનાવીને પત્ર લખેલો. એટલે મોટી ઉંમરના ને કોઈને એવો પ્રસંગ હોય તો એને તો ઉપદેશ મળી જાય એવું છે. 932 તો આ માર્ગ જેવો છે કે આત્માનું સુખ તો મળે, લેવા જાય તો આત્માના સુખનો પ્રયત્ન કરે તો એ સુખ તો મળે, પણ વ્યવહારિક જીવનમાં પણ એને ઘણી શાંતિ મળે. શું 932 છે એ સુખલાલ છગનલાલ ઉપરનો છે. પત્ર સંપ્રાપ્ત થયા. શરીર પ્રકૃતિ સ્વસ્થ અસ્વસ્થ વર્તે છે, વિક્ષેપ કર્તવ્ય નથી. પોતાની શરીરની પ્રકૃતિ બરાબર રહેતી નથી, સ્વસ્થ અસ્વસ્થ વર્તે છે એટલે અસ્વસ્થ વર્તે છે એમ લેવાના બદલે સ્વસ્થ અસ્વસ્થ નરમ ગરમ, આપણે જેને સાદી ભાષામાં શું કહીએ, તબિયત જરા નરમ ગરમ રહે છે, પણ વિક્ષેપ કર્તવ્ય નથી. પણ એના માટે કોઈ મનનો વિક્ષેપ કરવા યોગ્ય નથી, ચાલ્યા કરે, શરીર ધર્મ છે એમ. શું એ આર્યો અંતર્મુખ થવાનો અભ્યાસ કરો, ઠીક. બાહ્ય પરિણામે બધું કરી ચૂક્યો આ જીવ, હવે અંતર્મુખ થવાનો અભ્યાસ કરો, એ એક કર્તવ્ય છે, એ એક બાકી છે. એક પોસ્ટકાર્ડમાં એક લીટીમાં મુદ્દાની વાત એ કરી નાખી છે કે અંતર્મુખ થવાનો અભ્યાસ કરો. 933 અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. પોતાની વાત લખે છે કે અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. 933 લીધો છે, નથી પોતાની દશાની વાત છે. અપૂર્વ શાંતિ અને સમાધિ છેલ્લું એ જ વચન છે એમની દશાનું, 33મા વર્ષમાં. પછી 34મા અભ્યંતર પરિણામ અવલોકનના વચનો છેલ્લી દશાનો ઉલ્લેખ અહીંયા છે. 33ના વર્ષમાં જેઠવદમાં પછીના પત્ર છે, આમાં મિતિ નથી નાખી, પણ અમાસ પછી અમાસનો પત્ર છે એટલે છેલ્લા દિવસોનો પત્ર છે કોઈ, એમાં ઉલ્લેખ કર્યો છે. અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. કુંભક રેચક પાંચે વાયુ સર્વોત્તમ ગતિને આરોગ્ય બળ સહિત આપે છે. એ તો એ શરીરનું વિજ્ઞાન જાણતા હશે. આ યુગનો વિષય છે કુંભક રેચક પાંચે પ્રકારના વાયુ છે. ઉદાન વાયુને અપાન વાયુને એવા બધા વાયુ છે, પાંચ પ્રકારના મુખ્ય. એ આરોગ્યના વિષયને લગતો વિષય છે. એનો ઉલ્લેખ કર્યો છે. આપણે તો એ વિષય થી જાણ્યા છીએ. હા, વાતપીત ને કપ છે ને એનો વિષય છે. એમાં કુંભક રેચક તો યોગ નો પાછો વિષય છે, પ્રાણાયામ વગેરે કરે ત્યારે. આ દિવસોમાં તબિયત બગડી છે, તબિયત સારી નથી રહી આ દિવસોમાં. પરમ પુરુષ ને અભિમત એવા અભ્યંતર અને બાહ્ય બંને સંયમ ને ઉલ્લાસિત ભક્તિ એ નમસ્કાર. સંયમ ઉપર જાય છે ને, વિશેષ ભાવના એમની સંયમ છે. બાહ્યાભ્યંતર બંને સંયમ લીધા છે. શું એકલો અંતર અંતરંગ સંયમ નથી લીધો, પણ બાહ્યાભ્યંતર બંને સંયમ ને નમસ્કાર કર્યા છે. કેવા સંયમ? કે પરમ પુરુષ એવા તીર્થંકર દેવને માન્ય છે એવા, એવી વાત છે. બધા પોતાની મતિ કલ્પના એ ચાલે એમ નહીં. શું મોક્ષમાળા વિશે જેમ તમને સુખ થાય થાય તેમ પ્રવર્તે. મોક્ષમાળાનું કરીને છપાવવા માટે કાંઈક સંશોધન કરે છે, કોઈ પ્રશ્ન કર્યા છે તો તમને ઠીક પડે એમ કરો. મનુષ્યપણું, આર્યતા, જ્ઞાનીના વચનોનું શ્રવણ, તે પ્રત્યે આસ્તિકીપણું, સંયમ, તે પ્રત્યે વીર્ય પ્રવૃત્તિ એટલે પુરુષાર્થ, પ્રતિકૂળ યોગોએ પણ સ્થિતિ, આત્મામાં સ્થિરતા, અને અંત પર્યંત સંપૂર્ણ માર્ગરૂપ સમુદ્ર તરી જવો, એ ઉત્તરો ઉત્તર દુર્લભ અને અત્યંત કઠણ છે, એ નિસંદેહ છે. તે મનુષ્યપણાથી માંડીને મોક્ષ સુધીની વાત ઉત્તરો ઉત્તર ઉર્ધ્વ શ્રેણીની વાત લીધી છે. કે મનુષ્ય પણ દુર્લભ છે, એમાં પણ સજ્જનતા આર્યતા છે એ વધારે દુર્લભ છે, એવા ઓછા હોય છે. શું જ્ઞાનીઓના વચનોનું શ્રવણ મળવું એ પણ એ વધારે દુર્લભ છે, એવો યોગ પણ બધા મનુષ્યોને મળતો નથી. તે પ્રત્યે શ્રવણ થયા પછી આસ્તિક આસ્થા આવે, માન્ય થાય એવી યોગ્યતા જીવની, એ વધારે દુર્લભ છે. શ્રદ્ધા થયા પછી સંયમમાં પ્રવર્તે એ તો એથી દુર્લભ છે, અને એ સંયમમાં પુરુષાર્થ વિશેષ પ્રગટ થાય એથી દુર્લભ છે. પ્રતિકૂળ યોગો એટલે જે ઉપસર્ગ પરિશ્રમમાં પણ સ્વરૂપ સ્થિરતા રહે એથી દુર્લભ છે, અને સંપૂર્ણ અંત પર્યંત સંપૂર્ણ એવી વિતરાગતા રહે એવો માર્ગરૂપ સમુદ્ર તરી જવો એ અત્યંત ઉત્તરો ઉત્તર દુર્લભ છે, અત્યંત કઠણ છે. એ દુર્લભ પણ છે અને ઉપર ઉપરનો વિષય વિશેષ વિશેષ પુરુષાર્થાધીન છે. એટલે જેમ ઉપર જાવ એમ જીવોની સંખ્યા ઘટતી જાય છે. બધા ચાર ગતિના જીવોમાં મનુષ્યોની સંખ્યા ઓછી છે, મનુષ્યોમાં સજ્જન મનુષ્યોની સંખ્યા ઓછી છે, સજ્જન મનુષ્યોમાં જ્ઞાનીના સત્સમાગમમાં આવનારાઓની સંખ્યા ઓછી છે, સત્સમાગમમાં આવનારાઓમાં શ્રદ્ધા કરનારની સંખ્યા ઓછી છે, શ્રદ્ધા પ્રાપ્ત થયા એવા શ્રદ્ધાળુ જીવો સંયમમાં આવે એની સંખ્યા એથી ઓછી હોય છે, ઘટતી જ જાય છે. કેમ કે વધારે પુરુષાર્થનું એ કારણ છે. એ રીતે ઉત્તરો ઉત્તર દુર્લભપણું જાણવું અને સંખ્યા ઓછી છે તેમ તેનું મૂલ્ય પણ ઉત્તરો ઉત્તર વિશેષ છે એમ જાણવું, એની કિંમત પણ ઉત્તરો ઉત્તર ઘણી છે એ નિસંદેહ છે. શરીર પ્રકૃતિ આસ્તિકીપણું એટલે શ્રદ્ધા આસ્થા, જ્ઞાનીના વચનોનું શ્રવણ અને તે પ્રત્યે આસ્થા શ્રદ્ધા માન્ય કરે. શું એ પાછા બધા નથી માન્ય કરતા એમ કે છે, નાનીના વચનોનું શ્રવણ મળે એ બધા નથી માનતા. કોઈ કોઈ માને છે ને કોઈ કોઈ નથી માનતા. એટલે જે એક તો સંખ્યા ઓછી છે, સત્સમાગમમાં આવનારા મનુષ્યોની સંખ્યા ઓછી છે. ગુરુદેવ તો આટલા પ્રસિદ્ધ હતા, પૂર્ણ પ્રકૃતિ લઈને આવેલા, બહુ પ્રસિદ્ધ હતા. ત્રણેય ફિરકામાં ખૂબ પ્રસિદ્ધ હતા. વિરોધને લઈને પણ પ્રસિદ્ધિ ઘણી થઈ ગઈ. છતાં આખા ત્રણેય ફિરકાના જૈન સમાજને જૈનેતર સમાજમાં જેમની જ્યાં એમની પ્રસિદ્ધિ હતી એમાંથી સત્સમાગમમાં આવવા વાળા કેટલા, એ બહુ અલ્પ સંખ્યા હોય. 99% ન આવે પરિચયમાં, 1% માંડ પરિચયમાં આવે. હવે એ 1%માં જે 50,000 માણસો હોય કે 1,00,000 માણસો હોય, વધુમાં વધુ 1,00,000 માણસો, મૂકોને એથી વધારે કંઈ નથી. બાકી બધી આ 4-5 લાખની વાતો જ છે. અમે તો આંકડા મૂકી જોયા છે હિન્દુસ્તાનના શહેરે શહેરના અને પ્રદેશે પ્રદેશના. 1,00,000 પરિચયમાં આવનારા 1,00,000 માણસો આસપાસ થાય કે જેને આવ્યા પછી કોઈ વાર ફરીને પરિચય કરવાનું મનથી હોય. બાકી એમના ગામમાં ગયા હોય ને સાંભળવા આવી ગયા હોય એ જુદી વાત છે. કે આ મારા સાંભળવા જેવા છે ને, કોઈ ફરીને આવે એવા કોઈ, જેને કાંઈ ગુરુદેવને સત્સમાગમ કરવાનો ભાવ થયો હોય ફરીને, એવા તો 1,00,000 માણસ માન મળે આખા હિન્દુસ્તાનમાં થઈને. એ 1,00,000 માણસમાં શ્રદ્ધા કેટલી કરે, આ પુરુષ પરમ સત્ય વાત કરે છે એવી શ્રદ્ધા કેટલા કરે, બહુ ઓછા દીવો કરે. અને એમાં સમ્યક દ્રષ્ટિ કેટલા થાય કે આંગળીને વીઠે ગણાય એટલા, 1, 2, 3, 4. આ તો 100 વર્ષ પહેલા પણ એવી પરિસ્થિતિ હતી. આ ગુરુદેવના વખતમાં તો વધારે કાળીનો થયો છે. પહેલા એ આંગળીને વીઠે ગણાય એવી જ પરિસ્થિતિ છેલ્લા 100-200 વર્ષમાં રહી છે. પછી સંયમમાં આવે, મુનિ થાય, એ તો લગભગ 100 વર્ષથી કોઈ દેખાતા નથી. એ તો કોઈ 500-700 વર્ષથી દેખાતું નથી. અને પૂર્ણતાને પ્રાપ્ત થાય તો પદ જ વિચ્છેદ યુગ્યું છે એવો એનો કાળ આવ્યો છે. પણ એ ઉત્તરો ઉત્તર દુર્લભ છે, એની એ દુર્લભતા નિસંદેહ છે. શરીર પ્રકૃતિ ક્વચિત ઠીક જોવામાં આવે છે, ક્વચિત તેથી વિપરીત જોવામાં આવે છે. ઠીક છે એમ ન લખ્યું, ક્વચિત સ્વાસ્થ્ય ઠીક જોવામાં આવે છે, ક્વચિત એનાથી વિપરીત જોવામાં આવે છે. કાંઈક અસાતા મુખ્ય પણ હમણાં જોવામાં આવે છે, હમણાં અસાતા વધે છે, મુખ્ય થઈ છે એવું જોવામાં આવે છે, જોયા કરે છે એમ જોવામાં આવે છે કે આમ થાય છે. કદાચ 100-1 આસપાસ તો હશે, નાના મોટા થઈને. નાના નાના ગામ ઘણા છે મધ્ય પ્રદેશમાં ને એ બાજુ, 100-1 મંડળ હશે. આમ તો ફંક્શન ઉપર વધીને સંખ્યા 3-4 થી કોઈ વધતી નથી, 3-4 હજાર થી કોઈ વધતી નથી. એ આવાગમન કરો, અને કેટલાક પાછા એ વખતે ન આવી શક્યા હોય સંજોગો વસાત એવા ગણો, તો જે આવાગમન કરવા વાળા મુમુક્ષુઓ છે એ 10,000 આસપાસના છે. પછી 1,000 ઓછા ગણો, 1,000 વધારે ગણો. ઓછામાં ઓછા ગણો તો 8,000, વધુમાં વધુ ગણો તો 12,000 થી વધારે આવાગમન કરવા વાળા નથી રહ્યા. આ પરિસ્થિતિ છે. કેમકે સારામાં સારું ફંક્શન હોય તો 4,000-5,000 થી વધારે ઉપસ્થિતિ નથી હોતી. શું હવે એમાં તો શું છે કે અમુક વિભાગ થઈ ગયા એટલે અમુક તો આવતા જ ન હોય. ભાઈ આમનું ફંક્શન છે, સોનગઢનું ફંક્શન છે, તો કે જયપુરવાળા આવતા જ નથી. જયપુરનું ફંક્શન છે તો સોનગઢવાળા જતા જ નથી. તો અડધું ગણો તો બાકીના ડબલ ગણી નાખો બીજી બાજુ. હા, એટલે 8000 ગણીએ ને બાકી 2-4000 નો આવ્યા ગણીએ તો 12000 થી વધારે આવાગમન નથી. આવાગમન કરતા મુમુક્ષુઓની સંખ્યા 10-12000 થી કોઈ વિશેષ નથી
રહી.
એવા તો એવા જો તમારે મૂકવા હોય તો એના 5% મૂકી દેવા એવરેજ. કેટલા? 12000 ના 5%. પણ એટલે એ બધાનો સરવાળો ગણો તો 600 થી વધારે ન થાય. બધા ગામ નો સરવાળો મૂકો તો 600 થી વધારે નહીં થાય. વીસ ઉપસ્થિત નથી થતા ભાઈ. એમાં એવું છે, 100 મંડળમાં 20 મંડળમાં વાંચન છે, 80 મંડળમાં વાંચન નથી. હા, આપણા કરતા જૂનું મંડળ છે. ખરી વાત છે. એ તો 8-10 જણા તો મેક્સિમમ. હું તો ત્યાં જઉં ત્યારે પૂછું છું તો તમે 4-5 જણા હોય શકે ટેપમાં. હા, બસ કોઈ વાર તો 1-2 પુરુષ હોય ને 2-3 બહેનો હોય.
હે,
મંદિરો બંધ થતા જાય છે આપણા. મોટા આંકડિયાનું બંધ થયું, મોટા આંકડિયાનું મંદિર તો બંધ કરી દેવું પડ્યું. પ્રતિમાજી લઈ ગયા ને ત્યાંથી, પછી ફેરવી નાખ્યા પ્રતિમાજી. પોરબંદર થઈ ગયું બધી ખબર નથી, પણ એ લગભગ એ જ પરિસ્થિતિમાં છે પોરબંદરને. અમરેલીમાં 3 ઘર છે, રાણપુરમાં 2 ઘર છે, લીંબડીમાં 1 ઘર છે, 1 ઘર છે અત્યારે. લાઠીમાં 3-4 ઘર છે. કેટલા છે એવી પરિસ્થિતિ છે. મેછામાં 5-6 ઘર છે. હે, 10-10માં 2 ઘર છે. એટલે અમુક તો 7-8 મંડળોની મંદિરોની સ્થિતિ એવી છે કે 5-10 વર્ષ પછી મંદિરો ચાલુ રહેશે કે એમની સવાલ છે. એટલે સ્વાધ્યાય તો લગભગ 100 મંડળોમાંથી 80 મંડળોમાં સ્વાધ્યાય નથી. જામનગરમાં સ્વાધ્યાય નથી. આપણા કરતાં જૂનું મંદિર ને જૂનું મંડળ છે. જામનગરમાં સ્વાધ્યાય નથી. સૌરાષ્ટ્રમાં તો જૂના તો આપણા ભાવનગર કરતાં જૂના તો સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, રાણપુર, બોટાદ બધા જૂના છે. આપણે તો હમણાં થયા નવા. હા, બધા જૂના મંડળોમાં ક્યાંય સ્વાધ્યાય નથી. એક રાજકોટમાં ચાલે છે, ભાવનગરમાં ચાલે છે, કે બોટાદ જેવા એકાદ મંદિરમાં સામાન્ય. મુંબઈમાં 4 મંદિર આપણા, એમાં સ્વાધ્યાયમાં 1 મુંબાદેવી અને 1 દાદર. હા, મુંબાદેવીમાં સુરેન્દ્રભાઈ વાંચે છે ને? અચ્છા, સુરેન્દ્રભાઈ વાંચે મુંબાદેવી. આમાં રખિયાલ વાળા નેમચંદભાઈ વાંચે છે. કોઈ વાર સુરેશભાઈ વાંચે છે. હમણાં ઘાટકોપર અને મલાડમાં સ્વાધ્યાય નથી. 4 માંથી 2 માં મુંબઈ જેવા, જ્યાં તો વસ્તી વાળું આપણું 60% ગુજરાતી ત્યાં છે. મુમુક્ષુ સમાજ 55-60% મુંબઈમાં છે, છતાં 4 માંથી 2 જગ્યાએ સ્વાધ્યાય ચાલે છે. 2 જગ્યાએ સ્વાધ્યાય નથી થતો. 50% તો ત્યાં કાપ છે એવી પરિસ્થિતિ છે. એટલે સ્વાધ્યાય ઘટતો જાય છે. અંગત વાંચન ઘરે શાસ્ત્ર વાંચન કરતા હોય, 3000 આત્મધર્મ જતા હશે, પણ 300 માણસ તો આત્મધર્મ નહીં માનતા હોય પૂરા. 27 એમને મૂકી દેતા હશે. આ તો ઘરના વાંચનની આ પરિસ્થિતિ છે. પરિસ્થિતિ તો ઘણી નબળી છે, અથવા પુઅર કન્ડિશન જેને દારિદ્ર્ય કહીએ એવી પરિસ્થિતિ છે. આત્મા તમે હિન્દી ને ગુજરાતી બે પાંચ હજાર ઘર બાર પંચા સાઠ હજાર થયા ને અત્યારે બધા જેને કહીએ એ લાખ ની અંદર છે. આવાગમન વાળા તો 10-12 હજાર અત્યારે. નામથી કહીએ કે આ ગુરુદેવ કાંજી સ્વામી વાળા છે એવા બહુ ઘણો તો 80 હજાર લાખ થી આખા હિન્દુસ્તાનમાં ક્યાંય થાય એવું નથી. હા ઘણા હોય છે, પણ એવા હોય છે એ 10-10, 20-20 વર્ષ થી સોનગઢ ન જોયું હોય એવા છે. એમાંથી નાઇરોબી ગયો હતો, નાઇરોબીમાં આપણા મુમુક્ષુના ઘર છે એમાં કેટલાય કહે છે કે અમે તો સોનગઢ જોયું જ નથી એવા ઘણા હતા. આ નંદીશ્વર જિનાલય વખતે ઘણા ખરા આવ્યા, એમાં કેટલાક તો એવા પહેલા વહેલા જિંદગીમાં સોનગઢ આવ્યા હતા. ઠીક, પહેલા વહેલા સોનગઢ જિંદગીમાં પહેલા વહેલા સોનગઢ આવ્યા હતા. એવા માણસો છે ત્યાં કે જેને સોનગઢ નથી જોયું, કહેવાય આપણા અનુયાયી આપણા આશ્રમ અમુક છો સોનગઢના દર્શન નથી
કર્યા.
સંખ્યા વસ્તી મોટી છે ને, હિન્દી ભાષાની વસ્તી પણ મોટી છે અને મધ્યપ્રદેશમાં તો ઘણા છે, નાના નાના ગામમાં પણ ઘણા મુમુક્ષુ છે. ભાઈ આવ્યો હતો ક્યાં આપણે શિબિર કરવા માટે આગ્રા આવ્યો હતો, અમારા ગામમાં 125 ઘર છે, બધા આપણા સોનગઢ વાળા છે, કોઈ વિરોધી જ નથી અમારા ગામમાં. નાનું ગામ હતું, હા મઉ કરીને ગામ છે, ના આગ્રા છે, આગ્રા અને ગ્વાલિયરની વચ્ચે છે એ બાજુમાં મઉ કરીને છે, આગ્રા પાસે મઉ છે. 125 ઘર છે આપણા મુમુક્ષુ અમારા ગામમાં દિગંબરના, પણ કોઈ વિરોધી નથી કે આખા ગામમાં અમારે ત્યાં શિબિર કરવા જેવી છે. એવા કોઈ કોઈ નાના નાના ગામ છે, એટલે બધા ગણીને મૂકો, એ બધો અંદાજ મૂકો 80 હજાર લાખ છે, કોઈ બધી એવી પરિસ્થિતિ નથી. પણ એમાં ઘણાએ તો સોનગઢ જોયું જ નથી, આર્થિક સ્થિતિ સાધારણ હોય, એક બધે દૂરથી આવવું જમવું ખર્ચ કરીને, એવા ઘણાની તો પરિસ્થિતિ જ એવી નથી કે આવી શકે. વિદ્વાન માણસો એવા છે, કપૂરચંદજી ને ગિરનારી લાલજી ને બધા તો કોઈ દિવસ 10-20 વર્ષમાં સોનગઢ આવ્યો એવું નથી લાગતો. વિદ્વાન માણસો છે ને આમ સારા આસ્થા વાળા, એ પરિસ્થિતિ ન હોય, બહુ દૂર પડી જાય, કોઈ એવું આકર્ષણ ન રહ્યું. ગુરુદેવ હતા ત્યાં સુધી માણસોને જે આકર્ષણ હતું એ આકર્ષણ તો ન રહ્યું. એ તો બહુ દુઃખ થાય એવો વિષય છે, એ બહુ દુઃખ થાય એવો વિષય છે. નવસો 35 અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત થતાં, જો જન્મ મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આ આત્માને અનંત વાર ધિક્કાર હો. કેવું વચન નાખ્યું છે, પ્રેરણા આપવાની પણ એમની પદ્ધતિ છે. અંદરથી આત્મા ઊભો થઈ જાય એવી વાત છે, બેઠો થઈ જાય આત્મા. શું કહે છે કે મનુષ્ય આયુષ્યનો એક સમય એટલે એક સેકન્ડનો અબજમો ભાગ નહીં, અસંખ્યમો ભાગ ચક્રવર્તીના 6 ખંડની સંપત્તિ કરતા પણ વિશેષ મૂલ્યવાન છે. વધારે કિંમતી છે. ખરેખર તો એનું મૂલ્ય થાય એવું નથી, પણ લોકો પૈસાના મૂલ્યને સમજ્યા છે બાહ્ય સંપત્તિના, એટલે સરખાવી દે છે એની સાથે, સરખામણી એટલે કરે છે. એવું આ મૂલ્યવાન સમય મનુષ્યપણાનો, અને એમાં પણ પરમાર્થને અનુકૂળ એવો યોગ પ્રાપ્ત થયો, ઠીક આત્મકલ્યાણ કરી શકાય એવો જોગાનો યોગ એવો બની ગયો. હાતો માર્ગ મળવો મુશ્કેલ છે એમ કે છે. એટલા બધા ધર્મને સંપ્રદાય ફાયલા ફૂલા છે, હજારોની સંખ્યામાં છે, આપણને ખબર ન હોય. પણ એક આ માતાજીઓને માને છે ને, એમાં નીચલા વણમાં કેટલી જાતનું આપણે નામ ન સાંભળ્યા હોય એવી બધી માતાજીઓના સંપ્રદાયો ચાલે છે, નામે ન સાંભળ્યા હોય એવા હજારો સંપ્રદાયમાં મનુષ્યો વેચાઈ ગયેલા છે. અને બધા એમ કે છે કે અમારો માર્ગ છે સૌથી ઊંચો છે. શું કે કોઈ એમ કે અમારો માર્ગ નીચો છે ફલાણા કરતા એમ કે કોઈ? હિન્દુસ્તાન માં 2 માઇલ ને 4 માઇલ ઉપર એક ગામડું હોય ને ત્યાં એક બાપુ છે, એવી રીતે આ પરિસ્થિતિ છે. એટલે એમાં સાચું કોણી કાઢવું મુશ્કેલ પડે એવું છે, સાચું કોણ એ નક્કી કરવું મુશ્કેલ પડે એવું છે. અને ચોખ્ખી દુકાનદારી ચાલતી હોય તો માણસની આંખ નથી ખુલતી કે હવે ચોખ્ખી દુકાનદારી અહીંયા શરૂ થઈ ગઈ, તો માણસ જોઈ નથી શકતો. આવી પરિસ્થિતિ અંધશ્રદ્ધામાં ઉત્પન્ન થઈ જાય છે. શું અને આ તો આ પરમ સત્ય છે, આ વિષય તો પરમ સત્યમય છે. શું એવો પરમ કલ્યાણ સ્વરૂપ એવો અનુકૂળ યોગ સંપ્રાપ્ત થવા છતાં પણ જન્મ મરણ થી રહિત એવા પરમ પદ નું ધ્યાન ન રહ્યું એમ, કેમ કે એ ધ્યેય છે. જન્મ મરણ થી રહિત થવું તે ધ્યેય છે, એનું ધ્યાન ન રાખવું એટલે એને અનુસરીને પરિણામની ચાલ ન થઈ મુમુક્ષુતામાં હજી તો પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત. શું એટલું જો ધ્યાન રહ્યું નહીં એટલે પહેલું પગથિયું ત્યાં ન ભર્યું. શરૂઆત કરવા માટેનું પહેલું પગથિયું કે મારે જન્મ મરણથી રહિત થવું જોઈએ. સંસાર તરવો છે જન્મ મરણથી રહિત કરવામાં થવામાં છે. અને એ ધ્યેય બનાવવું એટલું પણ જો ધ્યાન ન રહ્યું તો આ હવે મનુષ્યપણાને પ્રાપ્ત થયેલા એવા પોતાના આત્માને અનંત વાર ધિક્કાર છે એમ કીધું. એક વાર નહીં પણ અનંત વાર ધિક્કાર છે. બોલો, બહુ સરસ પ્રેરણા આપી છે અંબાલાલભાઈને આ જે વચન લખ્યું છે એ એકદમ પરમાર્થના માર્ગમાં પ્રવેશવા માટેનો ઉત્તમ વચન છે એમ કહીએ તો ચાલે. જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો પણ જય કર્યો. પ્રમાદ છોડી દીધો, જે જાગ્રત થયા સ્વરૂપમાં જાગ્રત થયા, આત્મકલ્યાણની જેને જાગૃતિ આવી એ પરમપદને અવશ્ય પ્રાપ્ત કરશે. પત્ર સંપ્રાપ્ત થયું આટલું લખ્યા પછી પત્રની પાંચ લખીશું. શરીર પ્રકૃતિ અમુક દિવસ સ્વસ્થ રહે છે અમુક દિવસ અસ્વસ્થ રહે છે. યોગ્ય સ્વસ્થતા પ્રત્યે હજુ ગમન કરતી નથી. જે તંદુરસ્તી આવવી જોઈએ એના પ્રત્યે શરીરની પ્રકૃતિનું વલણ જોવામાં આવતું નથી. તથાપિ અવિક્ષેપતા કર્તવ્ય છે, છતાં મનની અંદર કોઈ વિક્ષેપ લાવવા જેવું નથી. એટલે તમે ચિંતા નહીં કરતા, આપણે સાદી ભાષામાં એમ કરીએ કે તબિયત નરમ ગરમ રહે છે પણ ચિંતા કરવા જેવી નથી, અથવા ચિંતા કરશો નહીં, મારી તબિયતની ચિંતા કરશો નહીં, એ પોતાની ભાષામાં લખે છે. અવિક્ષિપ્તા અવિક્ષેપતા કર્તવ્ય છે, વિક્ષેપ થવો એટલે ચિંતા થવી. શરીર પ્રકૃતિના અનુકૂળ પ્રતિકૂળપણાને આધીન ઉપયોગ અકર્તવ્ય છે, શરીર પ્રકૃતિ પ્રતિકૂળ જાય એટલે ઉપયોગ બગડે અને શરીર પ્રકૃતિ તંદુરસ્ત થાય એટલે ઉપયોગ ઠીક થાય એમ કરવા યોગ્ય નથી. ઉપયોગમાં તો એક ધારો સ્વરૂપનું આરાધન કરવા યોગ્ય છે, પ્રકૃતિ બગડે ત્યારે વિશેષ પ્રકારે કરવા યોગ્ય છે. ખરેખર તો એમ છે. એટલે ઉપયોગને અથવા આરાધનાને શરીરની અનુકૂળતા પ્રકૃતિની અનુકૂળતા પ્રતિકૂળતા સાથે કાંઈ સંબંધ નથી, એથી પર વિષય છે. સામાન્યપણે તો માણસનું મન ત્યાં જ ખેંચાય, પણ આ તો પોતે મોક્ષ માર્ગમાં એકદમ પુરુષાર્થવંત થયા છે એટલે વિશેષ વાત છે. એમને 936 જેઠવદમાસે કેટલા પત્ર લખ્યા છે? 3 પત્ર લખ્યા છે, 934, 935 અને 936. ત્રણે એક જ દિવસે પત્ર લખ્યા છે. ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણીને ચિંતામણી કહ્યો છે. એ જ આ મનુષ્ય દેહ છે કે જે દેહમાં યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે. મનુષ્ય દેહને ચિંતામણી રત્ન તુલ્ય કહ્યો છે. દુઃખ એથી વિશેષ છે, કેમ કે ચિંતામણી રત્ન કાંઈ મોક્ષ માર્ગ ન આપે. ચિંતામણી રત્ન સોનાની હવેલી આપે હાથમાળને, પણ કઈ મોક્ષ માર્ગ ન આપે. મનુષ્ય દેહમાં તો મોક્ષ માર્ગ મળે એવું છે, પણ બાહ્ય પદાર્થો બાહ્ય વૈભવ ચિંતવે અને પ્રાપ્ત થાય એવા મણીને ચિંતામણી કહેવામાં આવ્યો છે. એ બધા આ લબ્ધિને રીધિ સિદ્ધિના યોગમાં પ્રાપ્ત થાય છે. એ કોઈ આવી રીતે ખાણમાંથી નીકળેલી ચીજ નથી. વિશેષ કહે છે કે એવા પદાર્થ મળે કે ચિંતિત પ્રાપ્ત થાય તો જીવને તરત લોભ થાય. એમ જેવું ઈચ્છીએ એવું મળી જાય, જેની ઈચ્છા કરીએ એ મળી જાય તો હા મળી જાય. શું 1000 હાથી જોઈએ મારા હાથી ખાનામાં તો 1000 હાથી મળે થી તો લોભ થઈ જાય જીવને. એવું હોય તો સારું, તો પણ એથી સારું છે તારી પાસે. ચિંતામણી કરતા પણ અધિક મૂલ્યવાન એવો મનુષ્ય દેહ તારી પાસે છે. ખરેખર તો જેટલી બહારમાં તો ઈચ્છા કરે એટલી દુર્ગતિના જ પરિણામ છે તો બધા. પણ જીવને જે સુખના સાધનો છે એનો લોભ રહે છે, અનુકૂળતાનો લોભ રહે છે. જેવું ચિંતે એવું થાય બહુ સારું કહેવાય, પણ એથી સારું છે તારી પાસે. આ મનુષ્ય દેહ છે એથી પણ સારો છે એમ કે છે. ચિંતામણી રત્નથી પણ કે જેમાં જેના યુગમાં આત્યંતિક એવો સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા, જો આ જીવ સર્વ દુઃખનો ક્ષય કરવાની ચિંતવના રાખે તો ધારી પાર પડે એવું છે. શું આ જીવ કરવા ધારતો નથી. શું કહ્યું વચનામૃતમાં બેન શર્મા આવે છે? આ જીવ કરવા ધારતો નથી, નહીતર સુગમ અને સરળ છે. એમ સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે એવો આ મનુષ્ય દેહ છે, જે ચિંતામણી રત્નથી પણ વિશેષ મૂલ્યવાન છે. અચિંત્ય જેનું મહાત્મ છે, હવે એથી આગળ વાત કરે છે. અચિંત્ય જેનું મહાત્મ છે, ઓલું તો ચિંતવે એટલું જ મળે, ચિંતવા બહારનું ન મળે. તો કે હવે ચિંતન બહારનું મળી જાય એવી વાત છે કે શું? અચિંત્ય જેનું મહાત્મ છે એવું સત્સંગરૂપી કલ્પ વૃક્ષ પ્રાપ્ત થયે. જો જીવ દરિદ્રી રહે અને એમ બને તો આ જગતને વિશે તે 11મું આશ્ચર્ય છે. આ બહુ પ્રસિદ્ધ વચન છે કૃપાળુ દેવનું. સત્પુરુષ મળે, સત્પુરુષનો યોગ મળે અને આ જીવને ધર્મ પ્રાપ્ત ન થાય ને ધર્મ દારિદ્ર્ય ચાલુ રહે તો કે 11મું આશ્ચર્ય સમજવું, જગતમાં 10 પિરામિડ ને ફલાણો ટાવર ને તાજમહાલ ને ઢીંકણું જેવું એની બરાબરીમાં કોઈ ન હોય એવા 10 આશ્ચર્ય ગણામાં આવ્યા છે. તો કે સત્પુરુષ મળ્યા, સદગુરુ મળ્યા, સત્સંગ મળ્યો અને તને કા તાએ આત્મકલ્યાણ ન કર્યું, આ તારા જેવું કોઈ આશ્ચર્ય બીજું નથી જગતમાં એમ કે છે. ઠીક છે, હે ઓલા 10 કરતા વધારે વધારાનું આશ્ચર્ય છે. ઠીક છે, કેવી શૈલી કરી છે એમ કે છે કે સત્પુરુષ મળે એટલે જીવનું કલ્યાણ થાય જ થાય, ન કેમ થાય? તો કે ઊંધો આવેલો હોય તો ન થાય. કેમ ન થાય? ઊંધો ચાલ્યો હોય તો ન થાય, તો ઉપેક્ષા કરી હોય સત્પુરુષની વિદ્યમાનતામાં, સત્પુરુષની ઉપેક્ષા કરી હોય તો પછી દરિદ્ર રહે એમાં કાંઈ નવાય નથી, એ જીવ દરિદ્રી જ રહે. ઉપેક્ષા થઈ સીધી જ વાત છે, એમની આજ્ઞા છે કે તું ચાલ આ રસ્તે, આ પ્રેરણા તો આપે છે, તું તારા આત્મકલ્યાણના રસ્તે ચાલ, એક ડગલું તો ચાલ, પહેલું કદમ તો ઉઠાવે એમ કે છે. મારે તો આ કામ છે, મારે તો આમ છે, મારે તો આમ છે, તબિયત બરાબર નથી ને, ઉપાધિ ઘણી છે ને, હા ઉપેક્ષા સિવાય બીજું કાંઈ નથી. આત્મકલ્યાણથી અધિક શું છે જગતમાં? એ તો કહો, આત્મકલ્યાણથી એવું અધિક શું છે કે જેને ગૌણ રાખીને બીજું બધું મુખ્ય બીજું મુખ્ય કરવું પડે, એને મુખ્ય રાખીને બીજું ગૌણપણે થાય એમ કેમ નથી થતું? મુખ્ય ગૌણપણે તો બધા કાર્યો થાય છે, મુખ્ય ગૌણપણે બીજા કાર્યો જગતમાં નથી થતા, થાય જ છે. તો પછી આમાં એમ એક પ્લેટફોર્મ આપી દે કે આ મુખ્ય, જેટલું થાય એટલું આ કરવું છે, બાકી બીજું થાય ન થાય ગૌણપણે કાંઈ નહીં, જે થવું છે એ થશે, એ તો પ્રારબ્ધાધીન છે જ. શું એમ કરીને મુખ્યતા આપે તો એ પ્રયત્ન સાધ્ય છે, પુરુષાર્થ સાધ્ય છે. નથી સાધ્ય થયું એનો અર્થ એમ છે કે આ જીવે સરાસર એની ઉપેક્ષા કરી નાખી છે અને એમ જ અનંતકાળ ગયો છે. સત્સંગ રૂપી કલ્પવૃક્ષનું મહાત્મ્ય અચિંત્ય છે એમ કહ્યું. કલ્પવૃક્ષમાં એ છે, કલ્પના કરે એની નીચે બેસીને એ મળી જાય, પણ ચિંતવે એ મળે, આ કલ્પે તે મળે, બે એક જ વાત છે, સરખી જ લબ્ધિ છે એ. અને એ ચિંતવે એટલું મળે, આ અચિંત્ય મળે એવું છે એમ કે છે. અનુભવ છે તે અચિંત્ય છે, આત્મ સ્વભાવ છે તે અચિંત્ય છે, અને મોક્ષ પદ છે પણ અચિંત્ય છે, એ બધું મળે એવું છે. સત્સંગ રૂપે કલ્પવૃક્ષ પ્રાપ્ત થાય અને જીવ દરિદ્ર રહે કેમ બને એમ કે શું? આ 12મા રાજાનો અંતેવાસી હોય કઈ દરિદ્ર હોય, મોટો કરોડપતિ અબજપતિ હોય ને એનો નજીકનો એ કંઈ દરિદ્ર હોય કે ન હોય, એમ કે એને તો સહેજે એના એના એને અંગેનો લાભ મળતો હોય. એ સત્સંગનો એટલો મહિમા છે કે જગતમાં એના બરાબર કોઈ મૂલ્યવાન ચીજ નથી, એટલો મહિમા છે. તેમ છતાં આ જીવ ક્ષુદ્ર એવા પ્રસંગો અને ક્ષુદ્ર એવી વસ્તુઓને મુખ્ય કરીને આ અચિંત્ય જેનું મહાત્મ્ય છે એવા સત્સંગને ગૌણ કરે, તો કેવળ મૂર્ખતા સિવાય બીજું તો કાંઈ એની અંદર હોઈ શકે નહીં, એને મૂલ્ય કરતા નથી આવ્યું એવી વાત છે. હા, ભાવથી દૂર નથી એટલું એને એને સત્સંગ ઉપાય શોનો કહેવાય? સત્સંગનો અર્થ માત્ર બાહ્ય સંયોગ નથી પણ આત્મકલ્યાણની ભાવનાથી ઉપાસના કરવી, એને સત્સંગ કહેવામાં આવે છે, અથવા સતની પ્રાપ્તિની દિશામાં કાંઈ પણ પ્રયત્નશીલ થવું એને સત્સંગ કહેવામાં આવે. નહીતર તો અનંત અનંત વાર એ બધું યોગ તો અનંત વાર થયો, પણ એ યોગ અયોગ રહ્યો છે. શું યોગ છે? તે અયોગ રહ્યો છે. પોતે સત્સંગનું મહાત્મ્ય તો અનેક પત્રોમાં કર્યું છે. અહીંયા એક વિશેષ 11મું આશ્ચર્ય અમે તો ગણીએ છીએ, સત્સંગ વયો મુમુક્ષુ ને આત્મકલ્યાણ મેં ન. આ તો એક 11મું આશ્ચર્ય, ન બને એવી વાત છે. ખરેખર તો એમને એમ કહેવું છે કે આ ન બને એવી વાત છે. એમ કરીને આત્મકલ્યાણમાં મુમુક્ષુ જીવને અગ્રેસર કર્યા છે, મુખ્ય કર્યા છે. એમ કહીને ખરેખર તો આત્મકલ્યાણની મુખ્યતા કરાવી છે.
ભાગ્યા મંદિર માટે 500 રૂપિયા ડોક્ટર લક્ષ્મીકાંતભાઈ